Nityam dhyayante yogena kamadam mokshadam caiva Jagati Mangalam Mangalam Sadhava Sarve Jaina Dharmastu Mangalam
Ananti Krupa જ્ઞાનીઓની છે. જ્ઞાનીઓએ આ જીવને સંસારના પરિભ્રમણમાંથી મુક્ત કરવા માટે ઉપાય આપ્યો છે. સંસારનું પરિભ્રમણ દુઃખદ છે, સંસારમાં ત્રાપ છે વગેરે વાત કરવી એ એક છે, અને એમાંથી મુક્ત થવાનો ઉપાય આપવો એ બીજી વાત છે. માત્ર મોક્ષની ચિંતવના એક તત્વ તરીકે એ મોક્ષની ચિંતવના, મોક્ષનું સ્વરૂપ, મોક્ષ શું છે, મોક્ષવાળો આત્મા કેવો, એ એક વાત જુદી છે. ઇટ્સ ઓલ ટુગેધર અ ડિફરન્ટ થિંગ. અને મોક્ષ માર્ગ વિધિ, જીવ મોક્ષ માર્ગ ઉપર કેમ ચાલીને મોક્ષને પ્રાપ્ત કરે, વોટ ઇઝ ધ સોલ્યુશન, વી કેન નેરેટ ધ પ્રોબ્લેમ્સ. પ્રશ્નોની ગંભીરતા, પ્રશ્નોનું વિશદ સ્વરૂપ, પ્રશ્નોનું પૃથક્કરણ, સમસ્યાની ગંભીરતા, બધી જ વાત સાચી. ઉકેલ શું? દાર્શનિક ચર્ચા, ઉકેલ શું? કર વિચાર તો પામ. આ એક વાક્યની અંદર, આ એક મંત્ર એની વિધિ સાથે આપ્યો, આ એક દર્શન એના વ્યવહાર સાથે આપ્યું, આ એક સાધનાનું સૂત્ર એના સાધન સાથે આપ્યું, આ એક પુરુષાર્થની દિશા સાથે આપ્યો, સત્ય પુરુષાર્થ આપ્યો એની દિશા પણ આપી. કારણ આ જીવ પાસે મનુષ્યપણું, પંચેન્દ્રિયપણાની સાથે એક સંજ્ઞીપણું પ્રાપ્ત થયું છે, અને તે સંજ્ઞીપણું મનુષ્ય દેહ સાથેનું હોવાને કારણે પૂર્ણ સદવિવેકનો ઉદય જ્યાં સંભવે છે, અને પૂર્ણ સદવિવેકના ઉદય વિના મોક્ષના રાજમાર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. તો આ એક જ એવી પરિભ્રમણની એની પર્યાય છે કે જે પર્યાયમાંથી એ મોક્ષ તરફ પ્રગતિ કરી શકે છે. એટલે જીવને ઉપયોગી મોક્ષ માર્ગ છે. આ માર્ગ બતાવનારની ખામી છે. એક જગ્યાએ એક શ્લોકમાં બહુ સરસ વાત કરી છે કે જગતની અંદર કોઈ એવો અક્ષર નથી કે જેનામાં મંત્રમાં પરિવર્તિત થવાની શક્તિ અથવા ક્ષમતા ન હોય, સંભાવના ન હોય. કોઈ એવી વનસ્પતિ નથી કે જે વનસ્પતિને ઔષધની અંદર પરિવર્તિત થવાની ક્ષમતા ન હોય. પરંતુ મુશ્કેલી ક્યાં છે? તો કે યો જ કહો તત્ર દુર્લભ. એ વનસ્પતિને શોધીને એને ઔષધમાં પરિવર્તિત કરે, એ અક્ષરને ગ્રંથિત કરીને, ગ્રથિત કરીને, રચીને એને મંત્રમાં પરિવર્તિત કરે. ઉકેલની દિશામાં આ ભગવાને મોક્ષ ઉપાય સુધર્મ, ઉપાયના રૂપમાં અમે તમને ધર્મની વાત કરીએ છીએ. સોલ્યુશન ઓરિએન્ટેડ થિંકિંગ, ઉકેલની દિશામાં વાત કરીએ છીએ. આ તો વિચાર, વિચાર શા માટે, વિચાર શેના, વિચાર કેવી રીતે પામવા માટે. જે મોક્ષની વાત બહુ સાંભળી હશે કદાચ. પામીશ કેવી રીતે? કર વિચાર તો પામ, સાધનાનું સૂત્ર, મુક્તિનો મંત્ર, પુરુષાર્થની દિશા, એની વિશેષ વિચારણામાં આપણે વિચારની ઉત્પત્તિ કેવી રીતે થાય એ પાસા સુધી પહોંચ્યા છીએ. આ પ્રશ્નના 7-8 પાસા આપણે દ્રષ્ટિમાં લીધા છે. વિચારની ઉત્પત્તિ કેવી રીતે થાય એનો એક ભાગ આપણે વિચાર્યો, આજે બીજો ભાગ વિચારીએ છીએ. આંખ 706, સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણો કરીને ઉદ્ભવ થતો નથી. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણો કરીને ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યથી થાય છે. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યથી થાય છે. ઘણું કરી એકબીજા કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે, તથાપિ એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહમભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચારદશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ છે. જે વિચાર, ગમે તે વિચારની વાત નથી, એટલે વિચારને હવે લીધો કે જે વિચારથી તું પામ તારા સ્વરૂપને, જે સ્વરૂપ અત્યાર સુધી જીવથી અજ્ઞાત છે તે સ્વરૂપને પામવા માટે ના વિચારની વાત થાય છે. અન્ય બધા વિચાર ગૌણ થઈ ગયા છે. હવે મુમુક્ષુ દશામાં આવેલ જીવ એને જે કર વિચારતો પામમાં એમાં વિચાર શેના કરવાના? તો કે જગતના પદાર્થના નહીં, પૂદગલના વિચાર નહીં, ચૈતન્યનો વિચાર કરવાનો, આત્મા નામનો પદાર્થ છે તેનો વિચાર કરવાનો છે. અમૂર્ત છે, અરૂપી છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાદ સુખ સ્વરૂપ, શુદ્ધ છે, બુદ્ધ છે, ચૈતન્ય ઘન છે, સ્વયં જ્યોતિ છે, એવું એનું એ પામવું જેનાથી છે તે વિચારની વાત થાય છે. આવો વિચાર કેવી રીતે ઉત્પન્ન થાય? પ્રભુ, હવે અમે જગતમાં અનેક વિચાર કર્યા, પદાર્થના સંગના વિચાર કર્યા, સગા સંબંધીઓના સંગના વિચાર કર્યા, કુટુંબ પરિવાર આદિના વિચાર કર્યા, મિત્ર અને સંબંધી વિચારો કર્યા, પરિગ્રહ અને સંગ્રહના વિચાર કર્યા કે આ બધા અમારા કલ્યાણનું કારણ છે, આ બધાએ અમને સુખને આપનારા છે, આ બધાએ અમારી મુશ્કેલી ટાળનારા છે, એમ વિચાર કરીને અમે બધાને ગળે લગાવ્યા છે. અને જન્મ મરણ કરતા કરતા અનાદિકાળના પરિભ્રમણથી પ્રભુ વિચારતા અમને ક્યાંય શાંતિ પ્રાપ્ત થઈ નથી, અમારું પરિભ્રમણ ટળ્યું નથી, આ જગતની કોઈ ચીજ અમને બચાવી શકી નથી, અમારી સમાધિનો હેતુ જગતના પદાર્થ બની શક્યા નથી. સંગ માત્ર અસમાધિનું કારણ છે, સંગ માત્ર અસમાધિનું કારણ છે. તો હવે સંગના વિચાર છોડવા છે, સંગમાંથી અસંગ તરફ પ્રયાણ કરવું છે, બંધમાંથી અબંધ તરફ જવું છે. તો જે વિચાર જરૂરી છે એનું સાધન, એની સાધનાનું સૂત્ર, એની મુક્તિનો મંત્ર, કર વિચાર તો પામ, આ વિચાર સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. વિચાર ઘણો કરીને ઉદ્ભવ થતો નથી. સત્પુરુષના વચનનું ગ્રહણ કરવું, એક તો પેલા કેના વચન ગ્રહણ કરવા, સત્પુરુષના, નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની આચરણા છે, શાસ્ત્રમાં નથી અને સાંભળવામાં નથી છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે, ભાવ અપ્રતિબદ્ધતાથી જે નિરંતર વિચરે છે, બાકી તો કાંઈ કહ્યું જાય તેમ નથી, જેના વચનનું અવલંબન લેવું છે પેલા એ વચનમાં જે પુરુષના, તો પેલા સદપુરુષના વચનને અવલંબનની વાત કરી છે, પેલા સત્પુરુષની વાત કરે, સત્પુરુષના વચનના વિચાર વિના. સત જેને પ્રાપ્ત થયું છે તેવો પુરુષ જે સત્પુરુષ છે, સતની જેને ઉપલબ્ધિ છે, જેની વાતમાં સત છે એની વાત નથી આ, જેના શ્વાસો શ્વાસમાં સત છે, રોમે રોમની અંદર આવા પુરુષના શ્વાસો શ્વાસની અંદર પણ ચેતના જ ધબકે છે, એવા સત્પુરુષના વચન, એના વચન જો ક્યાંય મળવા દુર્લભ, કારણ કે સત્પુરુષ સતની ઉપલબ્ધિ થાય તો વાણી વ્યર્થ બની જાય છે, શબ્દ સીમિત બને છે અને ભાષા મૌનનું સ્વરૂપ ધારણ કરે છે. આ સત્પુરુષનું લક્ષણ છે. એવા સમયે કોઈ ઉદયગત, કોઈ પારમાર્થિક ઋણાનું બંધ અને કોઈ સત્પુરુષને જગત તરફ આવતી કરુણાનો ભાવ ઉપયોગની અંદર પોતે સ્થિર છે, એમાં ક્યારેક એનો ઉપયોગ એ સ્થિરતા ચૂકી જાય, હજુ અવસ્થા છદ્મસ્થની છે અને તે સમયે કંઈક એની વાણી નીકળે, એ જે વાણી છે ઉદય વાણી છે એની, જે આત્માના સ્પર્શીને આવે છે, આત્માના પ્રદેશોને સ્પર્શીને જે વાણી ભાષા વર્ગણાના પરમાણુઓ બહાર પડે છે, આવી વાણી કોઈની પ્રાપ્ત થાય એ વચનની વાત છે. આત્માના સ્પર્શથી, ચૈતન્યના સ્પર્શથી પરિશુદ્ધ થયેલી ભાષા વર્ગણાના શબ્દો જે બહાર પડ્યા છે, જેમાં અનુભૂતિનો સ્પર્શ છે, તર્કનો નહીં, તર્કથી તોલવાની, સત્પુરુષના વચનને તર્કથી તોલવાનો પ્રયત્ન ન કરવો, બુદ્ધિનો વિપર્યાસ ત્યાં લગાવવો નહીં, શ્રદ્ધાના આંખથી સત્પુરુષના વચનને એટલા માટે શબ્દ કર્યો છે કે તેનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષના વચનને વાંચ્યા વિના શબ્દ નથી લખ્યો, સાંભળ્યા વિના શબ્દ નથી લખ્યો, સત્પુરુષના વચનને વાંચ્યા વિના વિચાર ઉદ્ભવ થતો નથી એવો શબ્દ નથી લખ્યો, સત્પુરુષના વચનને સાંભળ્યા વિના વિચાર ઉદ્ભવ થતો નથી એમ પણ નથી લખ્યો. કૃપાળુ દેવે અહીંયા શબ્દ મૂક્યો સત્પુરુષના વચનને ગ્રહણ કર્યા સિવાય. ગ્રહણ એ ત્રીજી પ્રક્રિયા છે. વાંચવું અને સાંભળવું આ પહેલી પ્રક્રિયા, શ્રવણ આ પહેલી પ્રક્રિયા, એનું મનન કરવું, એનું મનન કરવું એટલે એ જ શબ્દનું પુનરુક્તિ પાઠ કરીને કંઠસ્થ થઈ જાય, શબ્દસ્થ થઈ જાય, એને વાત મનમાં ઘોડાયા જ કરે, એના જ શબ્દો, આપણું કાંઈ એમાં ઉમેરવું નહીં અને એના શબ્દમાં કાંઈ બાદ ન કરવું, આપણું કાંઈ ઉમેરવું નહીં અને એના શબ્દમાંથી કાંઈ બાદ ન કરો, મનન કરવું. એને જે કીધું છે હજી નહીં સમજાતું હોય તો જરૂર, અહીંયા અને મૂક્યું છે તો અનેનો અર્થ છે, તે મૂક્યું છે તો તેનો અર્થ છે, છે મૂક્યું છે તો છેનો અર્થ છે, કોમા મૂક્યું છે તો કોમાનો અર્થ છે, અલ્પ વિરામનો અર્થ છે, પૂર્ણ વિરામ મૂક્યું હશે તો પૂર્ણ વિરામનો કંઈક મતલબ છે. સત્પુરુષની વાણીમાં એક શબ્દ અહેતુક નથી. આવી શ્રદ્ધાના ભાવ સાથે પેલું શ્રવણ, પછી મનન એની વાણીનું જ, અને પછી એ મનનથી છાપ પડે, શ્રવણથી તો ભૂલાઈ જાય, પવનની લહેર જેવું આવે ત્યારે બહુ સુખદ લાગે અને જાય એટલે એ જ પાછો પસીનો, એ જ બફારો, એ જ ઉકળાટ, કેમ કે પવનની લહેર તો આવે ત્યાં સુધી મીઠી લાગે, જાય એટલે વાત પૂરી થઈ ગઈ. એમ માત્ર શ્રવણ અને માત્ર વાંચન એ તો આઠ દી બહુ મજાના લાગશે,
પછી 9મી દી એજ નરીમાન પોઈન્ટ ચર્ચગેટ પ્રિન્સિપલ સ્ટ્રીટ મસ્જિદ બંદાર એજ વડગાદી એજ ઉકળાટ એજ બફારો એજ અશાંતિ કારણ મનન છૂટી ગયું અને જીવને એમ થયું કે આપણે સત્પુરુષના વચન સાંભળ્યા તો સાંભળ્યા ત્યાં સુધી બહુ મીઠા લાગ્યા અત્યારે તો એસી કરતા શાંતિ લાગે છે કે એસીમાં આવી શાંતિ ક્યારે મળી નથી. ઓહો રાજપ્રભુના વચન સાંભળતા આઠે કોઠાની અંતર અજવાળા થઈ ગયા છે. પ્રકાશ પ્રકાશ પરમ શાંતિ સમાધિ. અત્યારે કોક પૂછે તો આપણે એટલું બધું સમાધિનું વર્ણન કરી કે કોક એમ કે ભાઈ મને પ્રાપ્ત છે એના કરતા આને. પણ આપણી સમાધિ આપણે સાંભળીએ ત્યાં સુધી, આ શાતા આ પવનની લહેર છે ત્યાં સુધી. જ્ઞાની પુરુષ કહે છે કે પવનની લહેરખી જેવું શ્રવણ અને વાંચન, એમાંથી હેજી બીજી પ્રક્રિયા મનન. હવે એ શબ્દોને બરાબર છાપ પાડવાની, મનનથી છાપ પડે છે. આ છાપ પડે શબ્દોને એવી હૃદયમાં છાપ પાડ. રાત્રે કદાચ સૂતા ઉઠતા કઈ ઉઠાડીને પૂછે કે બોલ તું કોણ છું, આત્માનું સ્વરૂપ શું, તો પણ સત્પુરુષના શબ્દો જે છે એ જ પ્રમાણે હું દેહાદી સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, હું શુદ્ધ અવિનાશી પ્રગટ ચૈતન્ય સ્વરૂપ એવો આત્મા છું. છાપ પડી ગઈ છે બસ એના વચનની, જાય નહીં હવે. સંસારનું સ્વરૂપ, ચૈતન્યનું સ્વરૂપ, જગતના વ્યવહારનું સ્વરૂપ, જગતના વ્યવસાયનું સ્વરૂપ, લૌકિક સંબંધનું સ્વરૂપ, હવે એની છાપ પડી ગઈ છે વચનથી. કડકડાટ એ બધા પ્રકારના શબ્દો નીકળે છે. અને ત્રીજી પ્રક્રિયા, નહીં તો પાછો પંડિત થઈ જઈશ. છાપ પોપટને પડે, બોલ સીતારામ સીતારામ સીતારામ, 100 વાર કહીએ તો એ બિચારો બોલતો થઈ ગયા સીતારામ સીતારામ સીતારામ. પણ પછી એનું પરિભ્રમણ ટળે. ભગવાને કહ્યું કે શ્રવણ વાંચન મનન અને પછી નિધિધ્યાસન. નિધિધ્યાસન એટલે ચિંતવના, અખંડ ચિંતવના. ઔષધ વિચાર ધ્યાન, વિચારને ધ્યાનની પ્રક્રિયામાં લઈ જવાનો. વિચારને ધ્યાનની પ્રક્રિયા, અનુપ્રેક્ષા. પછી હું જયારે બેસું છું મારી સામાયિકમાં, મારી પ્રાર્થનામાં, મારા કૌશગમાં, મારા જાપની અંદર, ભગવાનના એ વચનોનો ભાવ પકડું છું. શબ્દોમાં સ્મરણ થઈ જાય તો કોઈ ચિંતા નહીં, વિસ્મરણ થાય શબ્દનું કોઈ વાંધો નહીં. કોઈ વાર ભાવનો એકદમ અતિરેક આવે તો શબ્દ કદાચ ભૂલાઈ પણ જાય, એટલો બધો ઉપયોગ શબ્દમાં ન રહે, ચિંતા નહીં કરવાની. ભાવ પકડાઈ જાય, આશય પકડાઈ જાય, એનો અલૌકિક આશય, લૌકિક નહીં, જ્ઞાની પુરુષનો અલૌકિક આશય, અને એનું ને એનું સંસારની અનિત્ય ભાવના. અનિત્ય ભાવના ઉપર કેટલા બધા જ્ઞાની મહાત્માઓએ કેટલા બધા શબ્દો કીધા છે, બધા શબ્દો યાદ ના આવે. પણ સંસાર અનિત્ય, એના પદાર્થો અનિત્ય, એનો સંગ અનિશ્ય, એના સંબંધ અનિત્ય. આ અનિત્ય ભાવના બરોબર દ્રઢ થાય, અનુપ્રેક્ષા, નિધિધ્યાસન, અખંડ ચિંતવના, ઔષધ વિચાર ધ્યાન, આ ધ્યાનની પ્રક્રિયા નિધિધ્યાસન. સત્પુરુષના વચનોનું સ્મરણ, એની મન વચન કાયાની ચેષ્ટાના વારંવાર નિધિધ્યાસન કરવું, કેમ કે એ તો વચનરૂપ એની હોય છે, એનો આશય અહીંયાથી પકડાય છે. ઓહો કેવું એમનું ચરિત્ર, એમની મન વચન કાયાની ચેષ્ટા કેવી, આ નિધિધ્યાસન કરવું. એ જ્યારે નિધિધ્યાસનથી ભગવાને લખ્યું છે વચનનું ગ્રહણ થાય છે. શ્રવણ ચાલ્યું જાય છે, મનનથી છાપ પડે છે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. અહીંયા ગ્રહણ શબ્દ મૂક્યો છે. સત્પુરુષના વચનના યથાર્થ ગ્રહણ વિના વિચાર ઘણું કરીને ઉદ્ભવ થતો નથી. આ યથાર્થ ગ્રહણની વિચારણા આપણે કરી, તે સિવાય વિચાર ઉદ્ભવ થતો નથી. અને સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ, સત્પુરુષની પ્રતીતિ એ કલ્યાણ થવામાં સર્વોત્કૃષ્ટ નિમિત્ત હોવાથી તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યથી થાય છે. સત્પુરુષના વચનનું ગ્રહણ અને સત્પુરુષની પ્રતીતિ ક્યારે થાય? સત્પુરુષના વચનનું યથાર્થ ગ્રહણ અને સત્પુરુષની પ્રતીતિ, કે સત્પુરુષ એ ઓળખાય અને એના વચનનું ગ્રહણ પણ થાય. બંને વાત કરી તમે, સત્પુરુષે કીધા અને એના વચનનું ગ્રહણ પણ કીધું. આ બંને ક્યારે થાય? જો આ કર વિચાર તો પામ, આ મંત્ર અને વિધિ, આ બોધ અને યોગ, આ દર્શન અને વ્યવહાર, આ તત્વ અને આચરણ, આ બધું આની અંદર છે. કારણ કે
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તહા સમજવું તે, ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન તે.
આત્માર્થી જનનું લક્ષણ શું? એક પાસું પકડી લઈએ, તત્વનું પાસું પકડી લઈએ આત્માથી, માત્ર દર્શનનું પાસું પકડે આત્માથી, માત્ર મંત્રનું પાસું પકડે આત્માથી, માત્ર યોગ બોધનું પાત્ર જે પાસું છે પકડે આત્માથી, ના. જ્ઞાની કહે છે તે આચરે, ત્યાં ત્યાં તે આચરે. એને તો ભાઈ આચરવાનું છે, એને વર્તન કરવાનું છે, એને વ્યવહારથી વિધિથી છૂટવાનું છે. એટલે એને સત્પુરુષની પ્રતીતિને વચનનું ગ્રહણ કરવું છે. હવે બંને વસ્તુ કરવી છે. વચનનું ગ્રહણ કેમ થાય? સત્પુરુષની પ્રતીતિ, સત્પુરુષના વચનનું ગ્રહણ કરવું છે. તો સત્પુરુષની વચનની, સત્પુરુષની પ્રતીતિ અને વચનનું ગ્રહણ એ તેમની અનન્ય આશ્રય ભક્તિ પરિણામ પામ્યથી થાય છે. અમને સાહેબ આ સત્પુરુષની પ્રતીતિ કેમ થાય? આ જગતની અંદર કેટલા અસંખ્યાત મનુષ્યો સાથે અમારો સંબંધ, એમાં સત્પુરુષને અમારે પ્રતીતિ કરવી છે. તો એની આશ્રય ભક્તિથી થાય, અને એના વચનનું ગ્રહણ પણ એની આશ્રય ભક્તિથી થાય. આશ્રય ભક્તિ ન હોય તો એના વચન પરિણામ પામે નહીં. એવા તો કેટલાય સરસ વચન આપણે ઘણાના સાંભળ્યા છે, એ આત્માર્થી જીવો હશે, પણ આપણને એ ગ્રહણ થતું નથી. કેમ કે એની પ્રતીતિ નથી. ક્યાંક પુરુષ પ્રતીતિથી વચન પ્રતીતિ થાય, ક્યાંક વચન પ્રતીતિથી પુરુષ પ્રતીતિ થાય. અહીંયા કૃપાળુ દેવે કહ્યું કે ઘણું કરી એકબીજા કારણોને અન્યોન્યાશ્રય જેવું છે. ક્યાંક કોઈનું મુખ્યપણું છે, ક્યાંક કોઈનું મુખ્યપણું છે. ક્યાંક પ્રતીતિ મુખ્યપણે છે એટલે એના વચનનું ગ્રહણ થાય છે, ક્યાંક વચનની પ્રતીતિનું મુખ્યપણું આવ્યું એટલે પુરુષની ઓળખાણ થાય છે. કૃપાળુ દેવનું ઓળખાણ આપણને કદાચ વચનામૃત સાથે આપણે વધારે સંલગ્ન થયા તેમ તેમ એ પુરુષનું ઓળખાણ વર્ધમાન થતું ગયું, એની પ્રતીતિ વૃદ્ધિગત થઈ આપણને. અને કોઈ એવો પુણ્યનો આરાધક જીવ, એને પહેલા પ્રતીતિ થઈ ગઈ કે આ પુરુષ ભગવાન છે, અને પછી એને એના વચનનો આશરો લીધો. પૂજ્ય લઘુરાજ સ્વામી, એને તો પ્રથમ દ્રષ્ટિએ પોતે સર્વવિરતી અવસ્થામાં, દીક્ષા પર્યાયમાં, ઉંમરથી મોટા, ચારિત્ર ધારી એવા સાધુ, એને નવજવાન સામે 22 વર્ષનો ઉભો છે, બસ એને તો પ્રતીતિ થઈ ગઈ આ મારો ભગવાન છે. પોપટભાઈ વડવા આશ્રમના સ્થાપક, એને પ્રતીતિ થઈ કે હજી તો કાવીઠાની અંદર પગથિયા ચડે છે. ભગવાન જ્યાં ઉપદેશ દેતા હોય છે પાઠ ઉપર, ત્યાં હજી તો 5 પગથિયા ચડતા એને ભગવાનનું મોઢું દેખાણું, ભગવાનનું મુખ દર્શન કર્યું. અને જ્યાં વાત ચાલતી હતી એને તો તરત થયું કે બસ, જે આનંદ ઘનની શોધમાં હું હતો, જેની મેં આ જીનન શેઠની પેઠે ભાવના ભાવીતી, આ જ ભગવાન, એ જ પરમાત્મા જેની મને શોધ હતી, આ જ આનંદ ઘન. વચનો તો પછી પ્રતીતમાં જાય છે. ક્યાંક વચનોની પ્રતીતિ, જીણે જીણે સાંભળ્યા ને એમ થયું કે આ પુરુષ કોઈ ભગવાન છે, આ લખનાર કોઈ પરમાત્મા સ્વરૂપ છે, આ વાણી જેવી તેવી નથી. એકવાર શુદ્ધ ચિત્તથી જેણે આ વાણી, એ વચનામૃતનું એક પાનું વાંચ્યું, અથવા ભગવાનના વચનનો ક્યાંય જાણે અજાણે ક્યાંક પહોંચી ગયો ભાઈબંધ ભેગો, અને જ્યાં એને જોયું વાંચ્યું, અંદરનો ઉઘાડ થયો, અંદરથી પોકાણ થઈ કે આ લખનાર પુરુષ કોઈ અલૌકિક છે, આ લોકોત્તર છે આ પુરુષ, આ વાણી જેમ તેમ નીકળે નહીં, આની અંદર કોઈ એવી વાત છે, ભલે હું સમજાવી શકતો નથી, ભલે હું કહી શકતો નથી, પણ વાણીએ મને પકડી લીધો છે. વચનની પ્રતીતિએ એને કીધું કે તો આ લખનાર કોણ પુરુષ છે ભાઈ? આ તમે કેનું પુસ્તક મને આપ્યું? આ શબ્દો કેના છે ભાઈ? આ તમે જે ભગવાનની વાત કરો છો એ કોણ છે? ભાઈ હવે તું જીવનકળા વાંચ, ભાઈ હવે તું એના ચિત્રપટ લે. વચનની પ્રતિતિથિ પુરુષની પ્રતિતિ, પુરુષની પ્રતિતિથિ વચનની પ્રતિતિ. અન્યો અન્યાશ્રય છે, ક્યાંય એકાંત પકડવો જ નહીં. સ્યાદવાદની ભગવાનની શૈલીના સ્વરૂપને બરોબર ગ્રહણ કરવું. કોઈ જીવ આ બોધથી પામી જાય, કોઈ જીવ એના દર્શનથી પામી જાય. રત્નરાજ સ્વામી મારવાડની અંદર ઉગ્ર વિહાર કરતા હતા ને એને ખબર પડી કે શ્રીમદ રાજચંદ્ર જેવો કોઈ મહાન અવતારી પરમાત્મા દશાનો પુરુષ કાઠિયાવાડમાં વિચરે છે, અને ઉગ્ર વિહાર કરીને ધોમ ધક્કા તડકાની અંદર રોજના 25-30 કિલોમીટર ચાલી ચાલીને આવે છે. આખો મારવાડ પસાર કરે છે ધગધગતા ઉનાળામાં, સિદ્ધપુર સુધી પહોંચે છે ને ખબર પડે છે ભગવાને દેહ છોડી દીધો ચૈત્ર મહિનામાં. હવે શું અવલંબન? ભગવાનને જોવા જ ન મળ્યા, પણ એને આવ્યા મુનિશ્રીને, એના ભગવાનના ભક્તોને મળ્યા. શું છે ભાઈ આ? અમે સાંભળ્યું છે આ પુરુષને હું દર્શન કરવા છે, શું છે આ બધું? બંને થયું ને ભગવાનનું કહ્યું કે આ વચન છે મુનિશ્રી, કે જુઓ આ ભગવાનના વચન, પણ જુઓ આ ભગવાનનું ચિત્રપટ ભગવાને આપ્યું છે. ભગવાને પોતાનો ચિત્રપટ આપ્યું છે અમને ઓળખવા છે. આ અમારો ચિત્રપટ મુમુક્ષુ અને અવલંબન. અને એને કાવ્ય લખી નાખ્યું, તારા દર્શન માત્રથી દેવ ભ્રમણા ભાગ્ય. શું દર્શન કર્યા તમે ભગવાનના? ચિત્રપટ મુદ્રામાં, એ વિતરાગી મુદ્રા, એની પ્રતીતિ એને થઈ, અને અંતરમાંથી થયું કે આ કોઈ પરમાત્મા છે. આ મુદ્રાની અંદરના ભાવ છે આ પરમાત્મા છે. અને પછી ભગવાનને ઓળખાય ને કેવી કેવી રીતે જીવને. અને એને તો તારા દર્શન માત્રથી દર્શન થયા, પ્રત્યક્ષ થયા કે અપ્રત્યક્ષ થયા કોઈ ચર્ચામાં નહીં પડતા હું. જો પરમાર્થના માર્ગની અંદર સરખા ચાલ્યો જવું હોય તો કોઈ બુદ્ધિનો વિપર્યાસ દાખલ નહીં કરતા, પરમાર્થ માર્ગના રહસ્યો નહીં સમજાય. રત્નરાજ સ્વામીને દર્શન થયા, તારા દર્શનથી મારી ભ્રમણા ગઈ. કયા દર્શન થયા એમને? મુદ્રાના થયા કે ભગવાનના દેહના થયા? ઘણી ઘણી વાર કહ્યું છે અને ફરી ફરી કહું છું કે બુદ્ધિવાદીઓ ઉભા કરેલા એનું મિથ્યાત્વ, એના ડાપણથી ઉભા કરેલા જે કન્સેપ્ટ ઉભા કર્યા છે ભગવાનના માર્ગમાં, વિખવાદ ઉભો કર્યો છે સંવાદિતાને બદલે, ક્યાંય પડશો નહીં. જીવની જેવી યોગ્યતા, જેવી પાત્રતા, જેમ જેમ આપણે જીવની વિશુદ્ધતા થતી જશે તેમ તેમ તેવા યોગ સંપ્રાપ્ત થશે. પણ ભગવાનને જ નજર સામે રાખજો, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ, બીજા કોઈને વચમાં દાખલ થવા દેતા નહીં. ભગવાન જ પ્રત્યક્ષ થઈ જશે એવું સ્વરૂપ થશે સ્વયં. એના એક મંત્રમાં આ વાત આવી ગઈ છે. સહજાત્મ સ્વરૂપની અંદર મારું સ્વરૂપ પ્રાપ્ત થયું ત્યાં નથી, ત્યાં સુધી આ સહજ આત્મ સ્વરૂપ જેને પ્રાપ્ત છે એ જ મારો પૂર્ણતાનો આદર્શ. પછી જેના પ્રભાવથી, જેની કૃપાથી, જેના અનુગ્રહથી જેના મારા આત્માને આત્મ સ્વરૂપ સહજ રીતે પ્રાપ્ત થઈ જાય, વિના પ્રયાસે વિના સમજાય એવું પણ એનું સ્વરૂપ છે. અને ત્રીજું, એ થયા પછી મારું પોતાનું જ સ્વરૂપ મને મોક્ષ માર્ગમાં ક્યાં જવું, પ્રાપ્ત કેમ કરવું, એ પણ એક સ્વરૂપ છે. એ પણ પરમ ગુરુનું, ગુરુની ત્રણ અવસ્થા છે. ત્રણે ત્રણ અવસ્થામાં, એક તો મારો ગુરુ એવો છે કે જેને સહજ રૂપની અંદર એ આત્મા રૂપ જ છે, ચૈતન્યમય જ છે. હવે એમાં ક્યાંય એની અંદર કોઈ દેહ જડ નથી. હવે અહીંયા તો કેવળ જાગતિક ચેતના છે, કેવળ જાગતિક ચેતના.
ચૈતન્ય જ્યોતિ તે સમે ભાસે અનુપમ આ અહો તે સર્વોત્કૃષ્ટ જગમાં સર્વદા જયવંત હો.
હે ભગવાન, તમે તો આત્મસિદ્ધિમાં કહ્યું સ્વયં જ્યોતિ, તો હું તમને સ્વયં ચૈતન્ય જ્યોતિ રૂપે જ જોઉં છું. અનુપમ છે તમારું સ્વરૂપ, વિના પ્રયાસે, વિધાઉટ એફર્ટ્સ તમે તો સહજ રીતે આત્મ સ્વરૂપ છો. એવો મારો પરમ ગુરુની ઓળખાણા કે સહજ રૂપે આત્મ સ્વરૂપ છે, એને કોઈ પ્રયાસ કરવો પડતો, એની મન વચન કાયાની કોઈ પણ ચેષ્ટા પકડી લઈએ તો કેવળ પરમાત્મા સ્વરૂપ સિવાય બીજી પ્રતીતિ થતી જ નથી. એની કોઈ પણ પ્રવૃત્તિની અંદર ક્યાંય અજ્ઞાન નથી, રાગ દ્વેષનું પરિણામ નથી, કસાયનો અંશ નથી. એવો મારો સ્વરૂપ, અને એના થકી આ આત્મા પણ પોતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરી શકે એવું તો સામર્થ્ય છે એનું. એ પોતે તો સમર્થ છે જ, પણ એનું સામર્થ્ય એવું છે કે એનો આશ્રિત પણ પોતાના આત્માને સ્વરૂપ અનાદિ કાળનું મલિન કુસંસ્કારોથી કર્મોથી પાપથી એને પણ પોતાનો શુદ્ધ સહજ ભાવે પ્રાપ્ત કરી શકે, સહજ રીતે અલ્પ પ્રયાસ કરી શકે એવો મારો ગુરુ. આ મને પરમ ગુરુ છે, મને સહજ, અને પછી આવો મારો સહજ આત્મ સ્વરૂપ, મારો પોતાનો આત્મા જાગે જ્યારે, એ મારો પરમ ગુરુ છે. સંગમાંથી અસંગમાં જવાની આ એક પ્રક્રિયા છે, આ એક પરમાર્થ માર્ગનું રહસ્ય છે. પછી ગૌતમને મહાવીરનો પણ મહાવીરના રૂપની અંદરનો વિકલ્પ છૂટી જાય, ચૈતન્યનો રે.
વચન પ્રતીતિથી પુરુષ પ્રતીતિ, પુરુષ પ્રતીતિથી વચન પ્રતીતિ, મને કૃપાનું દેવા જ નથી તો શું પ્રતીતિ થાય? એના બોધ વચન છે એ પણ એના પ્રત્યક્ષ સ્વરૂપનું બીજું સ્વરૂપ છે, અથવા એ જ સ્વરૂપ છે. પ્રત્યક્ષ સ્વરૂપના બે ભાગ, એક એનો દેહ અને બીજા એના વચન. જગતમાં વચન આત્મા સિવાય ક્યાંય નીકળી શકે નહીં. વચન સ્વયં જળ છે, વચન સ્વયં જળ છે, પણ આત્મા સિવાય ક્યારેય કોઈ વચન જગતની અંદર કોઈ પરમાણુ ભાષા વર્ગણાનો એ ચૈતન્ય વિના શબ્દના રૂપમાં આકાર પામી શકતો નથી. એમ પ્રત્યક્ષમાં પણ દેહની વાત છે ને, તો દેહ જળ છે, પણ એ પણ ચૈતન્ય અધિષ્ઠિત છે. ચૈતન્ય અધિષ્ઠિત દેવને આપણે કહીએ છીએ કે આ મને સત્પુરુષ મળ્યા, સદગુરુ મળ્યા. એમ આ જે ભાષા છે, આ વચન છે, એ પણ સત્પુરુષ અધિષ્ઠિત છે. એ પુરુષનું અધિષ્ઠાન ન હોય તો આ શબ્દ, આ ભાષા વર્ગણાના જે વર્ગણા છે, એ આવું શબ્દનો આકાર ધારણ કરી શકે નહીં. હવે શરીરના પૂતગલ પરમાણુ હોય, શરીરનો આકાર ધારણ કર્યો, ભાષાના પૂતગલ પરમાણુ એ ભાષાનો આકાર ધારણ કર્યો, પણ બંનેનું અધિષ્ઠાન એક જ ચેતના, અને એના એ આકાર એટલે આ ચિત્રપટની મુદ્રા. મારો ફોટો મારું વિદ્યમાન પણ હોય તો લેવાય, મારું અવિદ્યમાન પણ એ મારો ફોટો કોઈ દી લેવાય? મારું ચિત્રપટ મારી અવિદ્યમાનતા એ થાય થાય ખરું, કાલ્પનિક. ભગવાન મહાવીરના ચિત્રપટ આપણે જોઈએ તો શું કાલ્પનિક, કાલ્પનિક શું કરીએ? વર્ણન કરે કે આવો આવો એક મહાપુરુષ હતો, એક આવો સંયમમાં રહેતા હતા, બધું હશે, પણ છતાંય ચિત્રકારને એની કલ્પના કરવી પડે. કૃપાળુ દેવની આ કલ્પના છે, શ્રીમદ રાજચંદ્રનું ચિત્રપટ, આ વિતરાગી મુદ્રા, એ શું કલ્પના છે? તો એનો આધાર, એનું અધિષ્ઠાન ચેતના છે. કેની ચેતના છે? આવી પૂર્ણ ચેતના છે. પ્રતીતિ વચનની અને પુરુષની અન્યો અન્યાશ્રિત છે, અને આ અન્યો અન્યાશ્રિત કરવી હશે તો સત્સમાગમ વિના થશે નહીં. સત્સમાગમ, કોઈ વચનને ઓળખે છે અને કોઈ એને પુરુષને ઓળખે છે, આવા બધાએ ભેગા થાય એને સત્સાગમ. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા, અને એના મુદ્રા, અહો સત્પુરુષની મુદ્રા, વચનામૃત અને સત્સમાગમ. આ સત્સમાગમ કરવાના બધાનો, આપણો સત્સમાગમનો આધાર આ પુરુષની મુદ્રા અને આ પુરુષના વચન. એ સિવાય કંઈ પણ વચમાં આવ્યું એ બધું ભેળસેળ. આ સત સમાગમ, આ જીવને સમ્યકત્વની પ્રાપ્તિ માંડીને, સુસુપ્ત ચેતનની જાગૃતિ માંડીને, અયોગી સ્વભાવ પ્રગટ કરીને અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, આટલી તાકાત આમાં જ, એ વિચાર ઉત્પન્ન થતો નથી. માટે એમ તો અનુભવમાં આવે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ, અહંભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ છે. આ વિચાર દશા આવે નહીં ત્યાં સુધી પ્રભુ હું પામીશ કેવી રીતે મારા સ્વરૂપની? વિચાર દશા ક્યારે આવે? કૃપાળુ દેવે આંખ 536 સરસ મૂક્યું છે. જો જીવની અધ્યાત્મ માર્ગમાં વિકાસની દશા અને સ્થિતિનું આ પુરુષે જે આપણને નિર્દેશન કર્યું છે, આંક 536માં ભગવાન ફરમાવે છે, બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે. બે પ્રકારની દશા મુમુક્ષુ જીવને વર્તે છે, એક વિચાર દશા અને બીજી સ્થિતપ્રજ્ઞ દશા. સ્થિતપ્રજ્ઞ દશા, સ્થિતપ્રજ્ઞ દશા, વિચાર દશા લગભગ પૂરી થયે અથવા સંપૂર્ણ થયે પ્રગટે છે. તે સ્થિતપ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, અસંભવ શબ્દ નથી. તે સ્થિતપ્રજ્ઞ દશાની પ્રાપ્તિ આ કાળમાં કઠણ છે, કેમ કે આત્મ પરિણામને વ્યાઘાત રૂપ યોગ આ કાળમાં પ્રધાનપણે વર્તે છે. આત્મ પરિણામને વ્યાઘાત રૂપ, આત્મ પરિણામને તોડી નાખે, મંદ કરે એવો યોગ, સંઘ છે ને, યોગ છે ચારેય બાજુનો, કુટુંબ પરિવાર સગા સંબંધી સ્વજન મિત્ર સ્નેહીઓ સંગ્રહ પરિગ્રહ વ્યાપાર વ્યવસાય, આ બધો યોગ આત્મઘાત, આત્માના જે આત્મદશાના જે વ્યવહાર છે, આત્મ પરિણામ છે, એને વ્યાઘાત રૂપ છે, એને મજબૂત નથી કરતા, એને પોષણ નથી આપતા, એનો ઘાત કરે છે. થોડી ઘણી દશા પાયમાં હોય પર્યુષણના 8 દિવસની સાધનામાં અને એક બીમાં ધોવાણ થઈ જાય, એને એમ થાય કે મેં આ વખતે ઘણું પ્રાપ્ત કર્યું છે, જેવો બજારમાં જાય પાછો એવો ને એવો પાછો આવે, અને પછી રાહ જુએ કે હવે પાછું પર્યુષણ ક્યારે આવશે, પર્યુષણ તો આવવાનું હોય ત્યારે આવે. યોગ એવો છે આ કાળમાં સ્થિતપ્રજ્ઞ દશા એ પ્રાપ્ત થવી એ કઠિન છે, ત્યાર પેલા વિચાર દશા પ્રાપ્ત થઈ શકે છે, એવી કઠિન છે, પણ આ સરળ છે. શું કામ સરળ છે? આ કાળમાં સત્પુરુષના વચનનો યોગ છે, એની પ્રતીતિનો યોગ છે. એટલે કહે છે કે ખરેખરો મુમુક્ષુ હોય તેને સત્પુરુષની આશ્રય ભક્તિ અહંભાવ આદિ છેદવાને માટે અને અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પામવાને માટે ઉત્કૃષ્ટ કારણરૂપ છે. કર વિચાર તો પામ, પણ સાહેબ હું વિચાર દશામાં આવું ત્યારે વિચાર કરું ને, તો ત્યાર પહેલા કરીશ માં, કેમ કે ત્યાર પહેલાના તારા વિચાર એ બધા સંસાર લક્ષી છે, આત્મ પરિણામ લક્ષી નથી. તો વિચાર દશામાં આવવા માટે સત્પુરુષની આશ્રય ભક્તિ, જીવને વિચાર દશામાં, અને મુમુક્ષુ જીવને બે જ દશા, એક વિચાર દશા અને બીજી સ્થિતપ્રજ્ઞ દશા, એનાથી પણ ઉપર ઉઠી ગયો પછી નિર્વિકલ્પ પણ, જેને કહીએ નિર્વિકલ્પ સ્થિતપ્રજ્ઞ, મન વચન કાયના યોગોની સ્થિરતા, દર્શન મોહ વ્યતીત થઈ ઉપજ્યો બોધ છે, ત્યાં કે છે એની મન વચન કાયા યોગની સ્થિરતા, ત્રણેય યોગની સ્થિરતાનો એ સ્થિતપ્રજ્ઞનો યોગ પછી શરૂ થાય, પેલા વિચાર દશાનો યોગ શરૂ કરવો પડે. વિચાર દશા જીવની છે એ પ્રાપ્ત કરવા માટે સત્પુરુષની આશ્રય ભક્તિ, કારણ કે વિચાર દશામાં આવી સુવિચારણામાં બાધક હોય તો અહંભાવ આદિ ભાવ છે એ ભાવ જીવને બાધકરૂપ થાય છે. એ ભાવ બાધકરૂપ થાય છે, કારણ કે અનેક પ્રકારનું મહાત્મ્ય આ જીવની અંદર જાણે અજાણે પેસી ગયું. મારા વિચારમાં મને ક્યાંક મારા નામનું મહાત્મ્ય આવી ગયું, કોકને પોતાના નામમાં જ ટેસ આવી જાય કે મારું નામ એટલે કેવું પડ્યો. માર્કેટની અંદર હજાર જણાને પૂછો ને એમાંથી તમને આવું નામ સાંભળવા ન મળે. શાંતિલાલ કાંતિલાલ તો ઘણા હેમડા, પણ મારું નામ કેવું? સુરભીચંદ્ર અદ્વિતીય. આને નામનો મોહ થઈ ગયો, નામમાં રોકાઈ ગયો. કોકને પોતાનું પદ, કોઈને પ્રતિષ્ઠા, કોઈને પૈસો, કોઈને પોતાના પરિગ્રહ કે મારા જેવી ગાડી કોઈને, મારા જેવું ફલાણું કોઈને, મારા જેવું બુટ ચપ્પલ કોઈને, મારા જેવું રૂપ કોઈને નહીં, મારા જેવો રાગ કોઈનો નહીં, મારા જેવા શબ્દો કોઈના નહીં. આ બધું જ અહમ ભાવના બધા જુદા જુદા ભાવ છે. અનંત ભાવથી અહમ ભાવ છો. જ્ઞાની એક શબ્દ મૂકે છે અહમ ભાવ. પણ આ જીવના અનેક પ્રકારના, અરે કાંઈ ન હોય તો કોઈને પોતાના ચશ્મા ઉપર રાગ થઈ જાય, ખ્યાલ આવેલ કોઈ દી? કોઈને પોતાના નેપકીન ઉપર રાગ થાય, રૂમાલ ઉપર રાગ થાય, અરે જોડા ઉપર રાગ થાય. કેટલી કેટલી વસ્તુ આ જીવનમાં આપણે કેટલા અનંત પૂદગલ પરમાણુઓના વિવિધ રૂપ વિચિત્ર પ્રકારથી આ પૂદગલ પરમાણુઓ છે, એની સાથે આપણો સંબંધ છે, સંકળાયેલા છે એના સંઘમાં છે. અને હારો આપણો અહંભાવ ક્યાં ચોઈટો છે ખબર નથી આપણને. આ બધું હવે ક્યાં રોજ આલેખન કરવું કે રોજ હું આ અહંભાવથી તૂટું, હું આ અહંભાવથી તૂટું, હું આ અહંભાવથી તૂટું. અરે બધા અહંભાવથી તારે છૂટવું હોય તો એક જ કામ કર, સત્પુરુષની આશ્રય ભક્તિ. ખરેખરો મુમુક્ષુ હોય તેને પાછી વાત ભગવાને ગજબ મૂકી દીધી. એક મોસમ્ય મુમુક્ષુ ખરો, પણ મોસમ્ય મોસમમાં એની મુમુક્ષુતા એવી હોય કે જે હંમેશનો મુમુક્ષુ એના કરતા ચાર ચાસણી ચડે હોય, કારણ કે એને મોસમ આવી છે એની. બીજો ઉભર્યો નથી વાત કરતી. ભગવાન કે જે ખરેખરો મુમુક્ષુ, છૂટવાની જેને ઈચ્છા છે, તરવાનો જે કામી છે, ભવ ભ્રમણનો જેને ખેદ છે, મોક્ષની માત્ર અભિલાષા છે, એની વાત હું તો કરું. ભગવાન કે છે, ભગવાન કે જે ખરેખરી મુમુક્ષુતા, છૂટવું જ છે, મુમુક્ષુ મોક્ષ પદનો અભિલાષી. મોક્ષ સિવાય કોઈ પદ જગતમાં ચક્રવર્તી પદ મળે તો નહીં, અને દેવાદિદેવ ઇન્દ્રનું પદ મળે તો નહીં. એવી જે વિધિ વિધાન તમે અમને બધા બતાવવા માંગો એમાંનો મારે કોઈ પુરુષાર્થ કરવો નથી. મને છોડાવે એવો પુરુષાર્થ કરો, સનત ચક્રવર્તી જેવી દ્રષ્ટિ થાય. ચક્રવર્તી સંયમમાં જાય અને દેવ આવીને ઉભા રહીએ અને એનું તપ જોઈને એમ થાય ને દેવ એમ કહે કે મુનીશ્વર શરીરે કેટલા રોગ નીકળ્યા છે ચક્રવર્તીને શરીરે, આખું શરીર રોગથી આચ્છાદિત થઈ ગયું છે, રોમે રોમે રોગ નીકળ્યો છે. આ રૂપ રૂપના અંબાર ચક્રવર્તીને આ ઉદય આવ્યો છે હવે પરમાણુઓનો, રોગ થયા છે એટલે દેવ પાછા ફરીથી આવે છે. જે દેવ એના રૂપના વખાણ કરી ગયો, જે દેવે એ સામેની મોઢું ફેરવી લીધું, એ દેવ હવે એના રૂપની સામે કુરૂપ થયું છે, ત્યારે એ કુરૂપમાંથી બચાવવા માટે આવે છે કે અમે તો આ વૈદો છીએ, અશ્વિની કુમાર દેવોના વૈદ્યો, ધન્વંતરીનું સ્વરૂપ છીએ, અમારી પાસે એવી ચમત્કાર ઔષધિ છે. એટલે કે છે કે હે મુનિ મહાત્મા, જો આપની આજ્ઞા હોય તો અમે એનો પ્રયોગ કરીએ અને આપને આ રોગથી મુક્ત કરીએ અને ફરીથી તમને આ દેવાધિદેવ ઇન્દ્ર મહારાજને પણ શરમાવે એવું રૂપ પ્રાપ્ત થાય. સનત ચક્રવર્તી કહે છે કે ના પ્રભુ, એને તો ત્યારે ત્યાં પોતાની આંગળી થૂકવાડી કરી. પેલા દેવે ત્યારે કીધું હતું કે તાંબુલ કાઢો, અને તાંબુલ થૂકું ને માખી મરી ગઈ. તો ત્યારે શરીરની અંદરની જે હતી શક્તિ કે જો આ ઝેર થઈ ગયું છે, આ રૂપની અંદરના પરમાણુ હવે અંદર ઝેરના જંતુઓ વિષાક્ત થઈ ગયું છે આખું રક્ત. આ પાછા એને મુનીશ્વરે ચક્રવર્તી સનતકુમાર મુનિના રૂપમાં છે એને થૂકની આંગળી કરીને પોતાના એક શરીરના એક ભાગ ઉપર લગાવીને સુવર્ણ જેવી કાયા બતાવી, ઓલાને બતાવ્યું કે હવે આ લબ્ધિ પ્રાપ્ત થઈ છે, હવે અમને આ લબ્ધિ પ્રાપ્ત થઈ છે. હે દેવોના વૈદ્યો, હવે આ દેહનો રોગ મટાડવાની વાત નથી, પણ આ દેહ નામનો રોગ લાગુ પડ્યો છે એ મટાડવાની તાકાત છે. તો કે અમે તો દેહનો રોગ મટાડીએ છીએ, દેહમાં ઉત્પન્ન થયેલો રોગ મટાડીએ છીએ, પણ આ તો કે છે મને ભવનો રોગ લાગુ પડ્યો છે. ફરી દેહ ધારણ કરવો ન પડે કે જે દેહ રોગનું મૂળ છે, જે દેહ વેદનાની મૂર્તિ છે, આવો દેહનો યોગ મને પ્રાપ્ત ન થાય એવી કોઈ ઔષધ, એવી કોઈ દવા તમારી પાસે છે? એમ ખરેખરો મુમુક્ષુ હવે સંસારમાં કોઈ પણ પ્રકારના પુરુષાર્થ કરવા હશે, કોઈ પણ પ્રકારનો યોગ, કોઈ પણ પ્રકારનો પ્રોજેક્ટ એમની પાસે આવે, કોઈ એને ઘણી અધ્યાત્મનું અને જુદું જુદું જ્ઞાન ગમે તે કહે, ત્યારે આનું એક જ લક્ષ્ય, મને આ ભવ ભ્રમણથી છોડાવે એમ છે. આ તમારી વાત. આત્મ ભ્રાંતિ સમરોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. એક જ રોગ છે આત્મભ્રાંતિનો, એ રોગ જ દૂર કરવો છે. એમાં દેવોના વૈદ્ય ચાલે એમ નથી, સાક્ષાત ધન્વંતરી ચાલે એમ નથી, એમાં સદગુરુ સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને એની આજ્ઞા અને જિનેશ્વરની દશા, કે આવા સંપૂર્ણ આત્માનું સ્વાસ્થ્ય જેને પ્રાપ્ત કર્યું છે એવા જિનેશ્વરની દશા, આ સિવાય બીજા કોઈ નિમિત્ત નથી. ઉત્તમ નિમિત્તો આ છે, અને આ નિમિત્ત વિના પણ પાછું કંઈ થાય નહીં. એટલે ત્યાં કે છે, કેમ કે ઘણી ગાથાઓ છે પછી ઉપાદાન નામ લે વગેરે, પણ આપણે આપણા વિષય પૂરતા મર્યાદિત રહીએ. આ જ છે ને એના ઔષધ વિચાર, કર વિચાર તો પામ. આ વિચાર ધ્યાન શબ્દ મૂક્યો છે એટલા માટે કે વિચારનું નિધિ ધ્યાસન. આ વિચાર દશામાંથી સ્થિત પ્રજ્ઞ દશામાં જવાનો છે. આ ધ્યાનની દશા સ્થિત પ્રજ્ઞતાની છે. આ નિધિ ધ્યાસન એ નિર્વિકલ્પપણાની છે. સત્પુરુષના વચનની વિચારણા કરતા 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 સ્વરૂપ વિશેની નિર્વિકલ્પતા પ્રાપ્ત થાય ત્યાં સુધી વિચાર કરવાનો, કારણ કે વિચારથી પામવા માટે વિચાર કરવાનો છે. અને પામવાનો તો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, આ પામવાનું છે. આ પામે એટલે એ ધ્યાનમાં વયો ગયો, સ્વરૂપના ધ્યાનમાં, સ્વરૂપ સાથે એકાકાર, સ્વરૂપની તન્મયતા. આ સ્થિત પ્રજ્ઞ દશામાં મુમુક્ષુની વિચાર દશામાંથી એ લગભગ સંપૂર્ણ થયે એ સ્થિત પ્રજ્ઞ દશામાં આવે છે. વિચાર દશા અત્યારે યોગ અત્યારે આ સુલભ છે આ કાળની અંદર, સ્થિત પ્રજ્ઞ દશા કઠણ છે. ભગવાન કહે છે વિચાર દશાના યોગની અંદર સત્પુરુષના વચન એ આધાર છે, અને સત્પુરુષના વચનનો આધાર લેતી વખતે, એનું ગ્રહણ કરતી વખતે, એની પ્રતીતિ વખતે, ભાઈ એની આશ્રય ભક્તિ વિના આ ગ્રહણ યથાર્થ નહીં થયો. સત્પુરુષના વચનનું ગ્રહણ એના આશ્રય વિના નહીં થાય. જગતના એટલા વચનો આપણે સાંભળીએ છીએ એનું કારણ પરિણામ પામતું નથી તો કે આશ્રય નથી. પ્રતીતિથી આશ્રય વધે, વચનથી પ્રતીતિ વધે, પ્રતીતિથી વચન ઉપરની પ્રતીતિ વધે, પણ બંનેની પ્રતીતિ એ આપણને આપણા આશ્રયને દ્રઢ કરાવે, જેથી કરીને જીવ અલ્પકાળમાં વિચાર દશા પરિણામ પર લક્ષ્ય શું છે, કર વિચાર તો પામ, એ વિચારની ઉત્પત્તિ કેમ થાય, આ વિચાર દશાનો યોગ સાથી પ્રગટે, અને પાછો એ પ્રગટે અલ્પકાળમાં પ્રગટે. અનંતકાળ અવિચારમાં ગયા છે તો વિચાર દશામાં આવવા માટે અનંતકાળ પસાર કરવાનો છે. અનંતકાળ અવિચાર દશામાં ગયા છે અને અનંતનું જન્મ મરણ આ જીવે પદાર્થના મોહ પરિણામને કારણે કર્યું છે, અને જગતના પદાર્થ પ્રત્યે એનું મોહ પરિણામ કેવળ અવિચારે છે. 573 કેવળ અવિચારથી છે. આ અવિચારમાંથી વિચાર દશામાં આવવા માટે અલ્પકાળ અનંતકાળ નહીં જોઈએ, પણ સત્પુરુષની આશ્રય ભક્તિ. ખરેખરો મુમુક્ષુ હોય તેને એ વચન પ્રતીતિ અને પુરુષ પ્રતીતિ બંનેનો ક્યાંક કોઈનું મુખ્યપણું, ક્યાંક કોઈનું મુખ્યપણું, ક્યારેક કોઈનું મુખ્યપણું, ક્યારેક કોઈનું મુખ્યપણું, આમ સમન્વય કરતો 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 પણ સત્પુરુષને જ કેન્દ્રમાં રાખીને જીવ આગળ ચાલ્યો જાય છે આ વિચાર દશામાં. અને એ વિચાર દશા એની પ્રગટીની, વિચાર દશાની પૂર્ણતા વાસ્તિત પ્રજ્ઞ દશાની, સ્વરૂપને જે વિચારથી પામવાનું છે એ પામવાની દશામાં, એ પ્રાપ્તિની દશાને સ્થિત પ્રજ્ઞ દશા કહે છે. આવો વિચાર, એ સત્પુરુષની આરાધના, એ સત્પુરુષ કેવો, ભગવાન કહે છે આંખ 511 પૂર્વકાળના જીવના બધા માઠા સાધન, કલ્પિત સાધન મટવા અપૂર્વ જ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી, અને તે અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. અપૂર્વ જ્ઞાન વિના આ બધું જ જીવના માઠા સાધન, કલ્પિત સાધન એ મટવા અપૂર્વ જ્ઞાન જોઈએ, પણ અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના ઉત્પન્ન થવા સંભવ નથી. ભગવાન એથી આગળ કહે છે, અને તે અપૂર્વ વિચાર અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય મારું અનાદિકાળના ભ્રમણના કારણરૂપ મિથ્યા સાધન કલ્પિત સાધન મટાડવા છે તે માટે અપૂર્વ જ્ઞાન આવશ્યક છે તે અપૂર્વ જ્ઞાન અપૂર્વ વિચાર વિના જ્ઞાન થાય નહીં એટલે અપૂર્વ વિચારની પ્રાપ્તિ મારે જરૂરી છે સામાન્ય વિચાર ગયો હવે સામાન્ય વિચાર તો ભૂલી જાઓ હવે આપણે બહુ આ જે છઠ્ઠા સ્વાધ્યાય સાતમા સ્વાધ્યાયમાં છે હવે તો અપૂર્વ વિચાર તો કે છે તે અપૂર્વ વિચાર અને તે અપૂર્વ વિચાર અપૂર્વ પુરુષના આરાધન વિના બીજા કયા પ્રકારે જીવને પ્રાપ્ત થાય આ અસામાન્યની વાત છે આ સામાન્યની વાત જ નથી સામાન્ય તો ઘણા મળશે પુરુષ એટલે કહે છે કે પરમ કૃપાળુ દેવે કે આ કાળનો અપૂર્વ પુરુષ છે જેની પ્રતીતિ થઈ શકે એમ છે જેના વચનો આપણી પાસે છે આ અપૂર્વ પુરુષ છે અને અપૂર્વતા વિનાનો પુરુષ એની ગમે તેટલી દશાને આપણી વંદના છે કેમ કે જીવ તો ચોથા ક્રમથી ચૌદ સુધીમાં અનંતા જીવો છે અનંતા શ્રેણીમાં છે પણ સામાન્યનું કામ નથી અપૂર્વ વિચાર ઉત્પન્ન કરાવવા માટે નહીં તો તીર્થંકરની કોઈ મહત્તા ન હોય અનંતા કેવડી છે પણ મુક્ત છે કૃપાળુદેવે કહ્યું કે કોઈ કોઈ માર્ગના જાણકાર છે પણ યોગ બળ નથી યોગ પર વિનાના નકામા અસામાન્ય વિનાના નકામા અપૂર્વતા વિનાના નકામા આપણે કોઈની વિરાધના નથી સર્વને નમસ્કાર છે અનંત જ્ઞાનીઓને નમસ્કાર છે આસમાન કે સબ સિતારે અમારે લીએ પૂજ્યાય પણ ચંદ્ર ચંદ્ર જ છે સૂર્ય સૂર્ય જ છે બાકીના બધા છે જાણે છે કોઈ છે ગુફામાં છે ભગવાને લખ્યું છે બધું કોઈ જાણે છે ગુફામાં છે કોઈ છે તો એને લક્ષ નથી કહેવાતા સત્પુરુષ કહેવાતા ઉપદેશક કહેવાતા સદગુરુઓ લક્ષ નથી જાણપણું નથી જાણે છે તો યોગ બળ નથી એની આશ્રય ભક્તિથી શું થશે આ પણ યોગ બળી પુરુષનું જોઈએ અન્યને પમાડવાનું યોગ બળ જોઈએ અરિહંતના માર્ગમાં બધા જ કેવડીઓ સમાન છતાં લોગસ્સ ઉજો અગરેમાં હે પ્રભુ બધા કેવડીઓની અંદર તમે શિરોમણી રૂપ છો તીર્થંકર પરમાત્મા તમે આ માર્ગને પ્રકાશિત કર્યો અવલોક્યો જગતના જીવો સિદ્ધ પદને પામે એટલા માટે આ 24 તીર્થંકર એ જ અમારું અધિષ્ઠાન જૈન દર્શનનું જૈન વિતરાગનું જૈન શાસનનું જૈન માર્ગનું અધિષ્ઠાન તીર્થંકર છે કા કેવળ જ્ઞાનની અપેક્ષા એ બધા સમાન છે બધા જ 13મા ગુણસ્થાનકે છે પણ પ્રભુ તમારી અપૂર્વતા છે તમારું અનન્યપણું છે ભક્તામર સ્તોત્રમાં માનતું સુરજી આ ભગવાનની અપૂર્વતાના ગુણગાન ગાય છે આ જીવને ખ્યાલ ન આવે તીર્થંકરનું સ્વરૂપ કેવું મહિમાવંતું છે કેવું ગૌરવવંતું છે એક એક ગાથાની અંદર આ અપૂર્વતાની અદભુત ગુણગાન આચાર્ય ગયા છે ત્યારે પણ એ પોતે જ્ઞાની આચાર્ય છે આચાર્ય સ્વયં જ્ઞાની છે અજ્ઞાની નથી આવા અનંત જ્ઞાનીઓ છે છતાં જ્યારે કોઈ એવો યોગ જીવનની અંદર પ્રગટાવવાનો પ્રસંગ ઉપસ્થિત થયો છે ત્યારે એણે અપૂર્વ પુરુષની આરાધના કરી કે હવે મારે શાસનના જે પ્રભાવ છે એને બતાવવાનો છે કોઈ એવી પ્રસંગની સ્થિતિમાં હું મુકાયો છું હવે મારું જ્ઞાન પણ ત્યાં ગૌણ છે આચાર્ય પરમ જ્ઞાની છે અને એ સમયે આચાર્ય આદિનાથને અરે આ 24ની અંદર આ અવસર્પિણી કાળની અંદરના પ્રારંભની અંદર જગતના જીવોને આ મોક્ષનો માર્ગ બતાવનાર હે આદિનાથ નાભિનંદન મરુ દેવા માતાના નંદ હવે તો તને સ્મરણ કરું છું કે અમારું આ કાળને વિશે આનો પ્રારંભ કરનાર ધર્મની આદિ કરનાર તું છું આ ધર્મ તો અનાદિ છે અનાદિમાં પણ જ્યારે લોપ થાય ત્યારે આદિ કરનાર એનું સ્મરણ કરી અને અપૂર્વ પુરુષની અપૂર્વ આરાધનામાં આપણને ભક્તામરમાં મૂકી ગયા છે કે આની આરાધન કરનાર ભક્ત પણ અમર થઈ જાય જો એની અપૂર્વતાને ઓળખે તો, જો એની અપૂર્વતાને પ્રતીતિમાં લાવે તો. પરમ કૃપાળુ દેવ આ કાળનો અપૂર્વ પુરુષ છે. આ કોઈ દ્રષ્ટિ રાગની વાત નથી, આ કોઈ પુરુષને એને તો કોઈ પ્રસિદ્ધિથી પરામુખ છે. એને તો કહે છે તમે ક્યાંય અમારું નામ પણ કહેતા નહીં, કોઈ વિશે અમારી વાત કહેતા નહીં, કોઈને અમારા વિશે એક શબ્દ કહેશો નહીં. જગતના જીવો નહીં ઓળખી શકે, જગતના જીવોની પામરતા એટલી બધી છે. અનાદિકાળથી એને બાહ્ય ગ્રહણ ત્યાગની અંદર જ એને સત્પુરુષની વ્યાખ્યા કરી છે, ક્યાંક એને શબ્દોની અંદર સત્પુરુષની વ્યાખ્યા કરી છે, ક્યાંક એને કોઈ ગુણની ઉચ્ચતા જોઈને સત્પુરુષની વ્યાખ્યા કરી છે. આની અંતરંગ નિર્ગ્રંથ દશા ઓળખવા માટે, આ અભ્યંતર દશા ઓળખવા માટે જગતના જીવોની અંદરની જો ન હોય તો ક્યાંક જ્ઞાની પુરુષની આ જીવ અવજ્ઞા કરી નાખશે. અને જ્ઞાની પુરુષની અવજ્ઞા અનંતાનુબંધી સંસારનું કારણ છે. અને કોઈ સત્પુરુષ પોતાના નિમિત્તે જગતના કોઈ જીવને અનંતાનુબંધીમાં પડવા ન દે. આની અપૂર્વતા એમાં છે, એને ક્યાંય પોતાનું મહાત્મ્ય, ક્યાંય પોતાનું પદ, ક્યાંય પોતાનું સ્થાન સ્થાપિત કર્યું નહીં. પોતાની વિદ્યમાનતા સુધી એટલો ઉપયોગ રાખ્યો કે જાણે અજાણે પણ ક્યાંય એની મહત્તા ન થાય, એટલે ક્યાંય એની કોઈ પૂજા આરતી, એના આહારદાન, એના સરઘસ, એના બહુમાન, એના ચરણ સ્પર્શ, એની વંદના. મુનિઓને પણ કીધું કે નહીં, તમે તમારા આચારમાં જે જે મુમુક્ષુ મુમુક્ષુના આચારમાં, શ્રાવક શ્રાવકના છો, સૌ તમારી મર્યાદામાં રહ્યો, અમારી અંતરંગ દશાનું સ્મરણ કરો. જુઠાભાઈને કે હું તમારી સમીપ જ છું એમ માનો, આ એનું યોગબળ છે. હું તમારી સમીપ જ છું. હે મુનિઓ, વિકલ્પ ન જાગે તો 2 વર્ષ સુધી સમાગમનો પણ વિકલ્પ કરશો નહીં. કાં પ્રભુ, તમારા સમાગમમાં આવવાથી શું અમને પાપ થાય? શું અમારા કર્મની વૃદ્ધિ થાય? આવા અપૂર્વ પુરુષના નહીં, તમારી દશામાં હવે તમે આગળ વધો. જાણે અજાણે પણ તમને ક્યાંય અમારા પ્રત્યેનો અનુરાગ ઉત્પન્ન ન થઈ જાય. અને આ પુરુષની તો શું વાત કરીએ. આવું ચારિત્ર, આટલો લબ્ધિ સંપન્ન પુરુષ 18 વર્ષની ઉંમરે તો જગતની ચમત્કૃતિના જેટલા જેટલા પ્રકાર લબ્ધિના છે એ બધા પ્રગટ થઈ ગયા. મનની વાત કહી દઈએ, દૂરની વાત જાણી લઈએ, અનેક પ્રકારની સ્મૃતિનો યોગ છે, જાતિસ્મરણ જ્ઞાન, આટલું બધું અનુભવ, ભૂત ભવ અનુભવ ગમ્ય થાય એવું એનું જાતિસ્મરણ જ્ઞાન, સમય સમયે આત્મપરિણામ વર્ધમાન થાય એવું તેની જ્ઞાન દશા. એક શ્લોક વાંચતા 1000 શાસ્ત્રમાં ઉપયોગ ફરી વળીએ એવું તો એ પરમશ્રુત, એનું પરમશ્રુતપણું, એનું આ જ્ઞાન, જેને અવધિ જ્ઞાન કયો, મતિ જ્ઞાન કયો, મન પરિવય જ્ઞાન કયો, એ બધા શાસ્ત્રીય પરિભાષાને બાજુ ઉપર મૂકી દો. પણ આની અલૌકિક આ 18 વર્ષની ઉંમરે પ્રગટ થઈ, એ પ્રગટ થવાની અંદર તો એનું મહાત્મ્ય છે, એને તો સમાવી દીધી. 19 વર્ષની ઉંમરે આ બધી જ સિદ્ધિઓ, આ બધી જ ચમત્કૃતિઓ, આ બધી જ અનંત લબ્ધિઓ એ વર્ધમાન કરી શકાય તપના યોગથી, પણ એને તો બધી સમાવી દીધી. લેશિયા બદલી નાખવાની શક્તિ ભગવાનમાં. ભગવાન મુંબઈ બેઠા બેઠા જાણે કે સૌભાગ્ય દેશ ઉડો. અરે કેટલી વાત કરવી. આ પુરુષની પ્રતીતિ જેમ જેમ થતી જાય તેમ એના વચનની પ્રતીતિ થાય કે હવે આ જીવને માટે આધાર કયો. અપૂર્વ પુરુષના આરાધન વિના અપૂર્વ વિચાર ઉત્પન્ન થવો સંભવિત નથી. અપૂર્વ વિચાર વિના અપૂર્વ જ્ઞાન થાય નહીં, અને અપૂર્વ જ્ઞાન વિના જીવે અનાદિકાળથી ગ્રહણ કરેલા માઠા સાધન, કલ્પિત સાધન, એની હજી કેટલી કલ્પના પરમાર્થ વિશેની છે. આ જાશે નહીં, ટળશે નહીં, હજી આ વચનામૃતને પચાવવું પડશે રોમે રોમની અંદર, શ્વાસોશ્વાસની અંદર, કેમકે આની અંદર અપૂર્વ જ્ઞાન છે. એ આપણા અપૂર્વ, આપણી વિચારને અપૂર્વતા આપે એમ છે, અને એ અપૂર્વ વિચારથી આપણને આ જ્ઞાન થશે એમ છે. અને એ જ્ઞાન થઈ આપણું આ બધું આ પરિભ્રમણના હેતુઓ રૂપ જે છે, એટલે આ પામવામાં જે અંતરાય રૂપ જે માઠા સાધન, કલ્પિત સાધન, જ્યાં કલ્પના જલ્પના હજી ઘણી જ,
હજી અનેક પ્રકારના અહમભાવ અનેક રીતે છે, હજી આપણે તો ગમો અણગમાનો કોઈ પાર નથી. અનંત પ્રકારના વિભાવમાં આપણે સપડાયેલા આ જીવને જ્ઞાની પુરુષનું. એટલે કૃપાળુ દેવે લખ્યું છે કે વિચારતા એમ જ સિદ્ધાંત થાય છે કે જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો શ્રેષ્ઠ ઉપાય છે. જ્ઞાની પુરુષની આજ્ઞાનું આરાધન એ સિદ્ધપદનો શ્રેષ્ઠ ઉપાય છે. અને હવે એ દશામાં આપણે પહોંચ્યા છીએ. આપણી વિચારણાનું સૂત્ર એટલું બધું આગળ ચાલે છે કે અહીંયા ઓર્ડિનરી જ્ઞાનીની કોઈ વાત નથી. તરતમ્યતાના ભેદ ઘણા છે માટે અહીંયા એ વાત નથી. અહીંયા અપૂર્વ જ્ઞાનીની વાત છે, અપૂર્વ પુરુષની વાત છે. આપણી સમજમાં જો આવે તો લેવું, ન આવે તો આપણને કોઈની વિરાધના નથી, કોઈની આસાધના નથી. એકમાત્ર મુમુક્ષુને પણ જો અમારી વંદના છે તો જેને પોતાનું જ્ઞાન પ્રાપ્ત થયું છે એની અમારી કોટિશ વંદના છે. સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ કરો.
સુખ ધામ અનંત સુસંત ચહિ દિન રાત્ર રહે ધ્યાન મહિ શાંતિ અનંત સુધામય જે પ્રણ